ઓમ શ્રી સાંઈરામ. પ્રકરણ 3, બાલ્યાવસ્થા. પૌત્રનું નામ સત્યપાળી હતું તે બાબતે પિતામહ દાદા કોંડમમાં રાજુ અત્યંત આનંદ ભર્યા હતા. તેઓ ખૂબ ખુશ હતા. તેઓએ શ્રીમદ્ ભાગવત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ વખતે બ્રહ્માના બાળક કૃષ્ણના ગુણગાન ગાતા કરેલા સત્યસ્ય સત્યમ, સત્યનું સત્ય, ત્રિસત્યમ, સત્યાત્મકમ, સત્યનું હાર્દ, સત્યપરમ, પરમોચ્ચ સત્ય, સત્યવ્રતમ, જીવંત સત્ય, સત્યનેત્રમ અને સત્યસ્ય યોની, સત્યનું મૂળના વર્ણનને યાદ કર્યું. દાદાએ ઘર ઉપરાંત નાનકડી ઝૂંપડી બાંધી સ્વાધ્યાય માટે મઠ બનાવ્યો હતો. જ્યારે સાસુમાં બાળકને કોંડમમાં રાજુ પાસે લઈ જતા ત્યારે ઈશ્વરમ્માએ તે સ્વીકારવું પડતું અને કોંડમમાં રાજુ તેને પૂજાને ધ્યાનમાં બેસવા દેતા. તેણે મને ક્યારેય પ્રાર્થનામાં ખલેલ નથી પહોંચાડી. તેની ઉપસ્થિતિ મારા મનને શાંત કરે છે અને ભગવાન તરફ મને લઈ જાય છે. પાડોશની સ્ત્રીઓ આકર્ષક બાળકની આસપાસ ઘેરાઈ વળતી અને કલાકો સુધી મીઠા અવાજે બોલાવતી અને તેમને વાલ કરતી. ઘણીવાર ઈશ્વરમાં ભૂલી જતા કે આમાંની કેટલીક સ્ત્રીઓ નિષિદ્ધ જાતિની હતી. ખરેખર તો બાળક હાથ લાંબા કરી આ માતાઓના હાથમાં જાણે કૂદી પડવા માંગતું હોય તેમ ખેલ કરતું, અને જો તેને તેઓના હાથમાં આપવામાં ન આવે તો તે દયાજનક રીતે આક્રંદ કરતું. આથી તેણી તેના આચરણથી થતા ડરને દબાવતી. જ્યારે બાળક એવો કોઈ સંશય ન દર્શાવતું, ડૉક્ટર જયલક્ષ્મી, જેઓ પ્રશાંતિ નિલયમ ખાતેના સત્યસાઈ હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી કામ કરે છે, તેઓ લખે છે કે તેમણે ઈશ્વરમ્મા પાસેથી એ જાણ્યું કે સ્વામી જ્યારે કેળે બેસાડેલા બાળક હતા ત્યારે કેવા આકર્ષક હતા, અને તે વિશે તેમણે તેમને પૂછા કરી. એક પ્રસિદ્ધ કલાકારે મટકામાંથી માખણ ખાતા શ્રીકૃષ્ણનું દોરેલું ચિત્ર મેં સાથે લીધું હતું. મારા ઘરની દિવાલ પરના એક મોટા કેલેન્ડરમાંથી આ ચિત્ર લીધેલું. ઈશ્વરમ્માએ તેને જોયું અને કહ્યું, હા, તેનો ચહેરો આવવો જ ચાંદ જેવો ચમકતો, આવા જ લાંબા કાળા ઘૂઘરિયા વાળ, સ્નાયુઓ આવા જ મજબૂત અને દ્રઢ હતા. નેત્રભ્રમરો શ્રીકૃષ્ણ કરતાં જુદી હતી, જે મધ્યમાં મળતી હતી. શ્રીકૃષ્ણે પહેરેલું ઝવેરાત જોઈ તેણીએ નિસાસો નાખીને કહ્યું, પણ અમે ગરીબ હતા, આ બાળકે પહેર્યા છે તેવા ઘરેણા અમે તેને પહેરાવી ન શક્યા. કર્ણવના પત્ની સુબમમાં બાળકને ઉઠાવી લેતા છાતી સર સૂચાપતા. બાળક આનંદથી ખળખળ અવાજ કરતું અને તેણી તેને પોતાના વિજય સમાન લેખી બાળકને લઈ જતી. રાજુ કુટુંબ અને કર્ણમના ઘરો વચ્ચે માત્ર એક જ ઘર હતું. કર્ણમ બ્રાહ્મણ જ્ઞાતિના હતા, જેને રિવાજ પ્રમાણે બધી જ્ઞાતિઓ આદર સત્કારથી પ્રણામ કરતી. સરકાર વતી બધી જમીનની યાદી રાખવાના અને કર ઉઘરાવવાના તેઓને વંશ પરંપરાગત ગામના મુખી તરીકેના અધિકારો હતા. કર્ણમ અને ગામ પટેલ ગામના સૌથી વધુ સન્માનીય વ્યક્તિઓ હતા. ગામ પટેલ એટલે કે બ્રાહ્મણ કુટુંબના વંશ પરંપરાગતના કાયદો અને વ્યવસ્થા જાળવનાર અધિકૃત વ્યક્તિ. સુબમમાં વૃદ્ધ હતા, નિસંતાન હતા, તેથી કરુણામય હૃદય ધરાવતા ઈશ્વરમમાં તેમને બાળક સત્યના માથે વાલપૂર્વક હાથ ફેરવતા કેવી રીતે અટકાવી શકે. બીજી સ્ત્રીઓ આ તો બ્રાહ્મણનું બાળક છે એમ કહી ટોણો મારતી. જ્યારે તેઓ સત્યને શીઘ્રતાથી તેણીની સાથે તેણીના ઘરે જતા જોતી ત્યારે આવા ટોળા સુબમમાંએ અચૂક સાંભળવા પડતા. કોંડમમાં રાજુ જેવા અંતરંગના સંબંધી એવો અર્થ તારવે છે કે બાળક સુબમમાંની પાસે એ કારણે જતું કે તે શાકાહારી કુટુંબ હતું. ઓછા સંવેદનશીલ એવા બીજાઓ માત્ર એટલું કહી શકે કે બાળકને મોટા મેડીબંધ ઘરમાં જવામાં આનંદ આવતો હતો. બાળક સુબમ્માના ઘર જેટલું આનંદમય પોતાના ઘરમાં પણ નહોતું રહેતું. તેથી જ્યોતિષીઓએ ઈશ્વરમ્માને દેવકી અને સુબમ્માને યશોદા તરીકે વર્ણવ્યા છે. દિવસે દિવસ બાળક વધુ મધુર થતું અને સૌનો સ્નેહ પામતું જોઈ ઈશ્વરમ્મા ખુશ થતા. શિરડીમાં તરીકે જાણીતા એક ભક્ત જ્યારે સાંઈબાબા જીવતા ત્યારે શિરડીમાં રહેતા હતા. તેઓ પોતાના કપાળમાં મહિમાવાળા કંકુનો ચાંદલો કરતા, તેથી તેઓ પેડુ બોટ્ટુ તરીકે જાણીતા હતા. શિરડીમાં પોતાના સંભારણા તરીકે તેઓ ઈશ્વરમ્મા એને બાળક તરીકે સ્વામીએ કરેલા ચમત્કાર વિશે કહેવા હંમેશા અનુરોધ કરતા. ઈશ્વરમાં ઘણું ખરું આ પ્રશ્ન ઉડાવી દેતા અને તેમણે કોઈ ચમત્કાર નથી જોયો, તેમને કશું યાદ નથી તેમ જ કહેતા. પરંતુ તેણીએ એક દિવસ એવો અનુભવ કર્યો કે જે કહેવાની મનાઈને કારણે તેણે 30 વર્ષ ગુપ્ત રાખ્યો હતો. તે વખતે સ્વામી 9 મહિનાની ઉંમરના હતા. મને આખો જ બનાવતા દૃશ્ય યાદ છે. મેં તેને નવડાવ્યા, કપડાં પહેરાવ્યા, આંખમાં કાજળ આંચ્યું, શિવ મંદિરની ભસ્મ લગાડી અને ભ્રમર પાસે સત્યમાં મંદિરના કંકુનો ચાંદલો કર્યો હતો. મેં તેમને પાંડામાં મૂક્યા અને હું તેને હલાવી અને સગડી પર મૂકેલું દૂધ ઉકળવા આવ્યું હતું તે જોવા ગઈ. અચાનક મેં તેને રડતો સાંભળ્યો. મેં ભૂખ, દુઃખ કે અગવડની રીતે ક્યારેય રડતો તેને નહોતો સાંભળ્યો, તેથી મને આશ્ચર્ય થયું. મેં તેને ખોળામાં લીધો અને તેણે રડવાનું બંધ કર્યું. મેં તેની આસપાસ તે જ વર્તુળ જોયું. આ પ્રકાશથી મને તકલીફ ન થઈ. આટલો નજીકથી પ્રકાશ તો હોવા છતાં તે પ્રકાશ શીતલ હતો. હું આશ્ચર્યમાં ખોવાયેલી હતી અને હું ઘણો વખત લાંબા સમય સુધી બેસી રહી. ત્યારબાદ ધીમે ધીમે તે પ્રકાશ ઝાંખો થયો. મેં આંખો બંધ કરીને અર્ધચેતન અવસ્થામાં સરી ગઈ અને જ્યારે મારા સાસુમાએ આવી અને મને જગાડી ત્યારે જ હું જાગી. બાળક દેખીતી રીતે ઊંઘી ગયું હતું. તેણીએ મને શું થયું તે વિશે પૂછ્યું અને મેં તેણીને તે જ વર્તુળ વિશે જણાવ્યું. તેણીએ હોઠ પર પોતાની આંગળી મૂકી અને મને કહ્યું, કોઈને આ વાત કહીશ નહીં, તેઓ સમજશે નહીં, તેઓ જાત જાતની વાતો ફેલાવશે. મને લાગે છે કે તેણીએ આ વાત દાદાને કહી હતી, કારણ કે તેમણે પાછળથી આ બાબતની મને પૂછા કરી હતી. આશ્ચર્યોમાં મીટળાયેલ સત્યે ઘૂંટણીએ ચાલવાની, પાપા પગલી ભરવાની, પ્રથમાક્ષર બોલવાની વગેરે 12 સહજ ક્રિયાઓ કરવાની શરૂઆત કરી. તેના પ્રથમ ઉચ્ચારણ સાંભળનારને પોતાના બાળકોના પ્રથમ ઉચ્ચારણ કરતાં વધુ મધુર લાગ્યા. પેડા બોટ્ટુ ઈશ્વરમ્મા પાસે સ્વામીના બાળપણની કેટલીક કથાઓ જાણી શક્યા. એક વખત તેઓ બંને ઘરમાં છીપલા વડે બાજી રમતા હતા ત્યારે ઈશ્વરમ્માએ કહ્યું, તમે તેના શ્રીકૃષ્ણ નારાયણ સ્વરૂપે હોય તેવા ગુણગાન કરો છો, પરંતુ હું તેને ખાસ શ્રીકૃષ્ણ માનું છું જે મને ખાસ પ્રકારની ચિંતાઓ કરાવતો. તેણે ક્યારેય અમુક પ્રકારનું ખાવાનું કે કપડાંની માંગણી નથી કરી. ઘરમાં કપડાંનો ઢગલો હિન્દુપુર કે અનંતપુરથી લાવવામાં આવતો અને પિતા કે દાદા દરેકને બોલાવી પસંદગીનું કપડું લેવા કહેતા. પરંતુ સત્ય બીજા બધા પસંદગી પ્રમાણેના કપડાં લઈ લે ત્યાં સુધી એક બાજુ ઊભો રહેતો, છેવટે વધેલ કપડું લઈ તેનો સંતોષ લેતો. તેને ક્યારેય પોતાની ઈચ્છા ન હતી. બીજા બાળકોને ખુશ જોઈ તે ચહેરો ચમકી ઉઠતો. જ્યારે તેને શું જોઈએ તેવું પૂછવામાં આવતું ત્યારે માત્ર તે સ્મિત વેરતો અને સ્મિત જ એનો આ ઉત્તર રહેતો. હું તેને વાલથી ભેટીને પૂછતી, સત્યમ તારે શું જોઈએ, મને કહે હું તને અપાવીશ. તેનો એકમાત્ર જવાબ હતો, મારે કંઈ જોઈતું નથી, મને જે આપશો તે ચાલશે, મને બધું જ પૂરતું છે, હું પસંદગી કરીશ નહીં. તેના નિર્મોહીપણાથી તેણી દુઃખી થતી. તેણી ઈચ્છતી કે તે પસંદગીનો આગ્રહી બને. જ્યારે મોટેરાઓ તેણીને સમજાવતા કે તેની આ વૃત્તિ હંમેશા ન રહેશે. ઈશ્વરમ્માને બીજો ખમચાટ એ હતો કે સત્ય જ્યારે ઘરમાં રહેતો ત્યારે ગંભીરતા ધારણ કરતો, ઘરની બહાર હસતો રમતો, ચિત્રાવતીની રેતીમાં અન્ય બાળકો સાથે રમતો અને કલાકો સુધી તેઓને ભજન સંભળાવતો. તેણી તેને ફોસલાવીને સમજાવીને ઘરે લાવતી તે ભારે ગંભીર બની જતો. તેની આ વર્તણૂક હું સમજી ન શકતી. અમે કેવી રીતે ભિન્ન હતા, તે શા માટે આટલો બધો શાંત અને ડાહ્યો થઈ જતો. છેવટે હું વિચારવા માંડી કે બધા તેને બ્રહ્મજ્ઞાની કહે છે તે યથાર્થ છે. ઈશ્વરમ્માએ કહ્યું, સત્યે ગામના બધાનું ધ્યાન આકર્ષ્યું હતું અને સૌ તેના વખાણ કરતા, તેથી તેને નજર લાગશે તેવો ભય મને રહેતો. હું તે માટે ઝાડુ મારવું, પાણી ઉતારવું કે અગ્નિથી નજર ઉતારવાની સામાન્ય પ્રચલિત ક્રિયાઓ કરતી. મને જ્યારે તે આવું કરતી જોતો તો તે બહાર દોડી જતો. કોઈની નજર મને નથી લાગવાની, તે મને શું કરવાની છે. આ પ્રકારની વાત જે અધિકારપૂર્વક કહેવાતી તે વર્ષો પહેલાં શ્રીકૃષ્ણે માતા યશોદાને કહેલા શબ્દોની યાદ અપાવતી. મુઠ્ઠી ભરીને માટી ખાવા બદલ પોતાને ઠપકો આપતી માતાને આ દૈવી બાળકે કહ્યું હતું, માં ભૂલથી આ માનીશ નહીં કે હું માત્ર તોફાની ગાંડો બાળક છું. જ્યારે એક અજાણી વ્યક્તિએ શ્રીકૃષ્ણને તેનું નામ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, મારા અનેક નામોમાંથી કયું નામ હું તમને કહું? સત્ય પોતાની વર્તણૂકથી ઈશ્વરમ્માને દિવસમાં કેટલી વાર શ્રીકૃષ્ણની યાદ અપાવતો અને તેણી ઈચ્છતી કે તે આવું અહર્નિશ કરે. એ બહુ જ સ્વાભાવિક હતું કે સત્યને પર્વતો, તારા અને આકાશ સામે શાંતિથી તાકી રહેવાનું ગમતું. પણ જ્યારે તે મોટા થઈને ગલીઓમાં બીજા છોકરાઓ સાથે રમવા માંડ્યા ત્યારે તેની આ અભિરુચિઓ તેના માટે મુશ્કેલ બની ગઈ. કારણ કે આંધળી ખિસકોલી કે સંતા કુકડી રમતા રમતા તેઓ પસાર થતી દરેક ગાય કે ભેંસને પ્રેમથી હાથ ફેરવતા. તેમને ચેતવણી આપવામાં આવી હતી કે આ રમતમાં ના ચાલે, પણ તેની કોઈ અસર તેના પર નહોતી થતી. જ્યારે તેમને ઘસડીને તેમના માતા પાસે લઈ જવામાં આવતા ત્યારે તેઓ આક્રંદ કરતા. તે વખતના ગામડાના છોકરાઓ અત્યાર કરતાં વધુ તોફાની હતા. તેઓ કોઈ પણ વસ્તુ અસામાન્ય હોય તે સહન ન કરી શકતા. એ પછી પોતાની જાતની સફાઈની હોય કે શુદ્ધ ભાષાની હોય કે વર્તનની હોય, તેમને સૌથી વધુ ગમતી તોફાનની તરકીબ એ હતી કે તેઓ નાના છોડને એકદમ બાળી દેતા, ઠઠ્ઠામશ્કરી કરતા, મરઘીને પકડીને ઊંધી લટકાવતા, કૂતરાને લાત મારીને ચિચિયારીઓ પડાવતા, બળદનું પૂંછડું આમળતા. આવા બધા કામો કરવાથી તેમને ખાતરી હતી કે તેમને તો મજા પડશે અને સત્યને દુઃખ થશે. ઈશ્વરમમાં તેઓને તમાચો મારવાની ધમકી આપતા, પણ તેનાથી ઉલટું તેમને વધુ મનોરંજન મળતું હતું. સત્ય કદી એ લોકો તેને પજવતા તેની ફરિયાદ નહોતો કરતો કે તેમના નામ પણ નહોતો કહેતો. તે વેરઝેર, ધિક્કાર કે અણગમાથી તદ્દન વિપરીત હતા. ઈશ્વરમ્માને ઘણા વખત પહેલાં એ વાતની જાણ થઈ ગઈ હતી કે સત્ય ઘણો જ તેજસ્વી હતો. તેની દલીલો અજેય હતી અને સમજવાની શક્તિની ક્રિયા પુખ્ત વયની વ્યક્તિ કરતાં વધુ ઝડપી અને સ્પષ્ટ હતી. તેની લાગણીઓ ઊંડી અને લાંબા સમય સુધી ટકી રહેતી. તેના શબ્દો તેણીએ જોયેલા અન્ય કોઈ પણ બાળક કરતાં વધુ સૌમ્ય અને મધુર હતા. ગામ આખાએ તેને ગુરુ તરીકે અપનાવ્યા અને ઈશ્વરમ્મા આપમેળે ગુરુ માતાનું બિરુદ પામ્યા. ઘણી સ્ત્રીઓ તેણીને કૂવા પર કે સત્યભામાના મંદિરે, ગોપાલકૃષ્ણના મંદિરે, શંકર કે હનુમાનજીના મંદિરે મળતી તો આદરથી તેણીના પાંચ સ્પર્શ કરતી. પ્રાથમિક શાળામાં બાળકને મૂકવાનું કારણ ભણાવવાની આતુરતા કરતાં ઘર બહાર તે વધુ સુરક્ષિત રહે તે હતું. પરંતુ સત્ય તો તકલીફો જ ઊભી કરતો. તેના વર્ગના મિત્રો જેઓ ઠંડીમાં બેઠા દાંત કકડાવતા તેમને પાથરણા અને ધાબળા આપતો. દરેક ભૂખ્યો ભાઈબંધને દૂધ, દહીં કે રાંધેલી વાનગીઓ ખવડાવવા તે ઘરે લઈ આવતો. સત્ય 7 વર્ષની ઉંમરે બુક્કપટ્ટનમની પ્રાથમિક શાળા, જે 3 માઇલ દૂર આવેલી હતી, ત્યાં દાખલ થવા લાયક થઈ ગયો. ઈશ્વરમમાં ઝડપથી પસાર થતા વર્ષોથી આશ્ચર્ય પામ્યા હતા. જાણે ગયા દશેરાએ તો ઝુપાળણામાં ઝૂલતો હતો. હવે તેને સફેદ ચડ્ડી ખમીસ પહેરાવી તેના મોટા કપાળમાં વિભૂતિ અને ભ્રમર પાસે કુમકુમ ચાંદલો કરી તેના માટે સંગતિ અને ચટણીનું બપોરનું જમણ બનાવી આપી પુસ્તકોની થેલી ખભા પર લટકાવી જો હું જાઉં છું એમ કહી સજળ નેત્રે દરવાજા પાસેથી જોવાનો જ હતો. બુક્કાપટ્ટનમનો રસ્તો લાંબો હતો. સત્ય સવારે નાસ્તો કરી 8:30 વાગે શાળાએ જવા નીકળી સાંજે સૂર્યાસ્તના સમયે ઘરે આવતો. તેની સાથે શાળાએ જતા તેના પિતરાઈ ભાઈઓ તેની સ્વચ્છતા તરફ અણગમો દાખવતા. તેઓ ગામની પાદર સુધી રાહ જોતા અને નદીનો પટ આવતા જ સત્યને ફેંકી દઈ તેની માતાએ પહેરાવેલા સ્વચ્છ ધોયેલા કપડાં ચૂથાઈ ગંદા થઈ જાય ત્યાં સુધી તેને ઘસડતા લઈ જતા. ઈશ્વરમ્મા સત્ય પાસેથી આ તોફાનીઓના નામ ક્યારે પણ જાણી ન શક્યા. સાંજ ઢળે ત્યારે દિવાલના ગોખલામાં ઝબુકતા દીવા નીચે બેસી સત્ય શાળાની અને જવાવાની મુસાફરીની વાતો કહેતો. બીજા બાળકોથી ભિન્ન રીતે તે ક્વચિત જ ભણેલા પાઠ વિશે કહેતો. ઉલટાનું તે શાળામાં અન્ય બાળકોને તેણે શું ભણાવ્યું અને શિક્ષકે જેમણે તેમને ભણાવવાનો પ્રયત્ન કર્યો તે વિશે બોલતો હતો. આનંદ વિભોર થયેલા બાળકો સત્યએ ભણાવેલ પાઠને શિક્ષક શ્રી કોંડાપ્પાએ ભણાવેલ પાઠ સાથે સાંકળતા. કોંડાપ્પા જે નોંધ લખાવતા તે બાળકે નોંધ પોથીમાં લખવાની રહેતી. તેમણે જાણ્યું કે માત્ર એક બાળક સત્યનારાયણ રાજુ જ નહોતો લખતો. તેમણે પૂછ્યું, સત્ય શા માટે બીજા બાળકોનું અનુકરણ નથી કરતો? તો બાળકે જવાબ આપ્યો, તેને લખવાની કોઈ જરૂર જ નથી, તે નોંધને લગતા વિષયના પ્રશ્નોના જવાબ આપી શકતો. વર્ષો બાદ કોંડાપ્પાએ મને અનંતપુરમાં મળ્યા ત્યારે કબૂલ્યું કે તે ઘણું ચીડવનારું વ્યક્તિત્વ હતું. તેમણે ખુરશી સાથે ચોંટી જવાના બનાવ વર્ણવ્યો જે તેમના અપમાનમાં પરિણમ્યો. મને સ્વામી પાસેથી વાત જાણવાનો મોકો મળ્યો હતો. મેં પોતે શિક્ષક હોવાના નાતે એમને હિંમત એકઠી કરી કહ્યું કે તે શિક્ષકને મુશ્કેલી ભરી સ્થિતિમાં મૂકવાનું વર્તન હું સ્વીકારી શકતો નથી. બાબાએ કહ્યું કે તેમનો ઈરાદો અપમાન કે ઈજા કરવાનો ન હતો, તે બની ગયું કારણ કે ભારપૂર્વક એ વાત જાહેર કરવાનો સમય આવ્યો હતો કે હું સામાન્ય માનવ બાળક નથી, પરંતુ આ બનાવે ઈશ્વરમ્માએ અને રત્નાકરમ કુટુંબને વ્યથિત કર્યા. જ્યારે તોફાન કરતાં તે પકડાયો ત્યારે સત્ય જે અનાજ ભરેલા ઓરડામાં જતો રહેતો ત્યાંથી ઈશ્વરમ્મા તેને ઢસડીને બહાર લાવ્યા. તને આ શાળામાંથી જબરજસ્તી કાઢી મૂકશે, તું બીજી શાળામાં પણ દાખલ ન થઈ શકે, આવી તેમણે તેને ચેતવણી આપી. તું કોઈ પણ કામનો નથી, તું ગમાર રહેવાનો છે જે ફક્ત ઢોર ચરાવી ખાશે. તેમને એ વાતનો ભય હતો કે તેમના પુત્રની ઉદ્ધતાઈને લીધે તેઓ જે સમાજમાં રહે છે તે લોકોનો રોષ વહેરી લેશે. ત્યાર પછી તેમણે સાંભળ્યું કે તેની શાળાના મિત્રો જ નહીં પરંતુ કોંડપ્પા સહિત બધા જ શિક્ષકો તેને વખાણતા હતા, તેને મોટો બનાવતા હતા. તેમને લાગ્યું કે કદાચ આ બની ગયેલા બનાવોને લીધે જ આ બધું શક્ય હતું. કોંડપ્પાએ સત્યના માટે દૈવી સંતાન તરીકે શ્લોકોની માળા ગૂંથી અને તે વહેંચવા માટે છપાવ્યા. ત્યાર પછી સમાચાર આવ્યા કે પેલું કોંડામાં તાલુકાના બાળકો માટે લેવાયેલી પરીક્ષામાં સત્યને આદર્શ બાળક તરીકે જાહેર કર્યો હતો. બુક્કપટ્ટનમના લોકોએ શહેરમાંથી આ પ્રતિભા સંપન્ન વ્યક્તિના માનમાં એક મહાન સરઘસ નીકાળ્યું. ઈશ્વરમ્માને ગર્વ પણ થયો, આનંદ થયો, પણ તેમને સાથે સાથે બીજાની ઈર્ષ્યાનો ભય પણ થયો. તેણીએ તેને ગોળ ફરતા નારિયેળ ઉતારી અને વધેર્યું અને તેની સામે બળતું કપૂર ખરાબ નજરથી બચવા માટે ધર્યું. સત્યને શાળા કે ઘરમાં એક પળની પણ ફુરસદ નહોતી. તે જ્યાં જાય ત્યાં તેમના પગ પાસે છોકરાઓનું ટોળું જ ટોળું. જ્યારે બાળકો ઘરે જઈને બધી વાતો કરતા તે સાંભળી તેમના ઘરના સભ્યો દંગ રહી જતા. એક દિવસ તેમને દરેકને સત્યએ આપેલી મોટી ખડી સાકરની વાત કહી. બીજા દિવસે તેણે બારેક દેડકા કે જે તેમણે ટોપલીમાં મૂક્યા હતા તેમને ઉડી શકે તેવા પંખીના રૂપમાં ફેરવી દીધા. એક દિવસ તેમણે બધા બાળકોને મહારાષ્ટ્રના પંઢરપુરના દેવતાના વખાણમાં બનાવેલ ગીત શીખવ્યું અને તે ગીતની ધૂન પર તેમને નાચવા માટે પ્રોત્સાહિત કર્યા. એક દિવસ તેણે સ્વર્ગના તેના તાબા હેઠળના લોકોની વાતો કરી કે જે તેના હુકમનું પાલન કરવા માટે ત્યાં હતા. રત્નાકરમ રાજુ કુટુંબના મિત્રો અને પાડોશીઓએ સત્યનું શાળામાંથી નામ કાઢી નાખશે તેવી આગાહી કરી હતી. ખુશીનો પ્રસંગ ખરેખર અપશુકન્યાળ હતો. જ્યારે મેં તે પહેલીવાર સાંભળ્યો ત્યારે તેમને નવાઈ લાગી, કારણ કે અવતાર આ રીતે અર્થહીન દબાણ કે ભભકદાર શિક્ષણને સહન કરી જ ના શકે. તેમને કોઈ ક્ષિતિજ નથી જે તેમને બાંધી શકે. ઈસાઈ ધર્મનો ઉપદેશ કરનાર થોમસે એક શાળામાં ઈસુ ખ્રિસ્ત વિશે કહ્યું, પરંતુ ઈસુએ શિક્ષકને કહ્યું, જ્યારે તમને વર્ણમાળાના પહેલા અક્ષર જેટલું પણ જ્ઞાન તેના વિશે નથી તો હે દંભી, આગળ બીજાને તું શું શીખવવાનો છે? જો તને આવડતું હોય તો પ્રથમ પહેલો અક્ષર શીખવ, પછી અમે આગળ વિચારીશું. ત્યાર પછી તેમણે એ શિક્ષકને પહેલા અક્ષર એ વિશે ગૂંચવ્યા અને તે શિક્ષક જવાબ આપવામાં ફાવી ન શક્યા. ઈસુએ પ્રથમ અક્ષર એમાં શું છે તેનો ભેદ સમજાવ્યો. ભગવાને ભગવદ્ ગીતામાં જાહેર કર્યું છે કે તે પોતે જ વર્ણમાળાનો પહેલો અક્ષર એ છે. તે શિક્ષકને સત્યની જેમ ઘણીવાર ગૂંચવે છે અને કહે છે, ઓ શિક્ષક, પહેલા અક્ષરનો વટ જો અને આ વાત તરફ ધ્યાન આપ કે કેવી રીતે તેમાં લીટીઓ છે જે વચમાં મળે છે અને બંને બાજુ જાય છે, અલગ જાય છે, ભેગી થાય છે, ઉપર જાય છે એમ નીચે પણ જાય છે. દયા, સંતુલન અને સરખું માપ એ ત્રણેય સંજ્ઞા તેમાં સમાયેલી છે. સત્ય વધુ કોમળતાથી અને ઓછું ગુડ બોલતા, તેથી બુક્કાપટ્ટનમના શિક્ષકોએ ઘણા આદરથી તેમને સહકાર આપ્યો. સત્યની હાજરીને કારણે પુટપતિ ગોકુલમ બની ગયું. આ ગામનું જૂનું નામ ગોલાપલ્લી એટલે કે ગોવાળિયાની બહુ જૂજવાળી વસ્તી હતું. આ નામે જ કૃષ્ણને આ ભૂમિ પર ફરીથી જન્મ લેવા દોર્યા હશે. બાકી આ બાળકે કરેલા આશ્ચર્યજનક કામો હું શી રીતે સમજાવી શકું? ઈશ્વરમ્માએ મને પૂછ્યું અને તેમની પહેલાંના વર્ષોની વાત મને કહી. ઉત્તર ચોમાસાની એક સાંજ હતી. આકાશ કાળું અને ડરામણું હતું. વેંકામમાં ઘર બંધાવતા હતા. ઘણી બધી ઈંટો પાકી કરવાની હતી. લાકડા હતા, પરંતુ નિભાડો બીજે દિવસે જ સળગાવી શકાય તેમ હતો, કારણ કે તે દિવસ અપશુકન્યાળ હતો. વર્ષા થાય તેવું હતું અને તો ઈંટો બધી ભીની થઈ જાય. કંઈક જલ્દી કરવું પડે તેમ હતું. ઈંટોને શેરડીના સૂકા પાંદડાથી ઢાંકવી તેવી સલાહ વેંકામ્માને પાડોશીએ મદદરૂપ થતાં આપી. પણ તે ક્યાંથી મળે? તેમણે ચિત્રાવતીના પૂર્વ તટે રહેતા પોતાના મિત્રને સમજાવી પાંદડા મેળવવાનું સૂચવ્યું. સ્ત્રી પુરુષો અને બાળકોની હાર ઉતાવળે રેતીના પટમાં દોડવા લાગી. સ્વામી પણ સ્વયંસેવક તરીકે હારમાં છેલ્લા હતા. જ્યારે તેઓ પાણીની મધ્યમાં પહોંચ્યા ત્યારે તેમણે બધાને રોકાઈ જવા કહ્યું. વેંકામ્માને જણાવ્યું કે વરસાદ ન આવશે. વાદળો વિખરાઈ ગયા અને સૂર્ય ઝળહળ્યો. ચિંતા દૂર થઈ. આસમાન તરફ જોઈ ઉચ્ચારાયેલા થોડા શબ્દોને ઊંચે રહેલા વાદળ, પવન અને વર્ષાએ સૌએ તેનો અમલ કર્યો. બધા જ પાંદડા લીધા વિના પાછા ફર્યા, કારણ કે તત્વોનો દેવ તો તેમની સામે હાજરા હજુર હતો. જ્યારે તેઓ પાણીની મધ્યમાં પહોંચ્યા ત્યારે તેમણે બધાને રોકાઈ જવા કહેતા વેંકામ્માને જણાવ્યું વરસાદ ન આવે. વાદળો વિખરાઈ ગયા અને સૂર્ય ઝળહળ્યો અને ચિંતા દૂર થઈ. આસમાન તરફ જોઈને ઉચ્ચારાયેલા થોડા શબ્દોનો ઊંચે રહેલા વાદળ, પવન અને વર્ષાએ અમલ કર્યો. બધા જ પાંદડા લીધા વિના પાછા ફર્યા, કારણ કે તત્વોનો દેવ તેમની સાથે હાજરા હજુર હતા. ઈશ્વરમાંએ ગૌરવથી વાત પૂરી કરી અને આતુરતાપૂર્વક મારી સામે જોયું. મેં તેમને નિરાશ ન કર્યા અને કહ્યું, આ શ્રી કૃષ્ણે ગોકુળને આંગળી ઊંચી કરીને બચાવ્યું. સત્ય નામાંકિત બન્યો, જેને બધાના વખાણના પ્રેમ કરતા અને તેનાથી ડરતા તથા વહેમાતા, ઈશ્વરમ્માએ ખુદ પ્રેમ ચમત્કાર ભીતિ ચેતવણીમાં અટવાતા હતા. તેમણે દિવસો સુધી ભગવાનને આ બાળકને સામાન્ય બાળક બનાવી દેવા પ્રાર્થના કરી. તેણીને તેનામાં કવિ, ગાયક, નૃત્યકાર, નાટકકાર અને દિગ્દર્શકની શક્તિઓ દેખાતી. તેણીને લાગ્યું કે આ ક્ષેત્રોમાં તે દીપી ઉઠશે. તેણીને લાગ્યું કે સત્ય નજર લાગે તેવું કરતો હતો અને તેની બધી જ માંદગીઓ સાથે તેની અશક્યતાને શક્ય બનાવવાની શક્તિના કારણે હતી તેવું તે માનતી. જ્યારે તેણીની પુત્રીએ કહ્યું કે બુક્કાપટ્ટનમમાં બાળ કલાકારોએ કરેલા નાટકના નૃત્ય કરતાં સત્ય વધારે સારું નૃત્ય કરે છે, ત્યારે તેણીએ નાપસંદગી વ્યક્ત કરી. આ ચમત્કારિક બાળક વિશે તેના પિતા ઘૂંઘવાટભરી શાંતિ લાચારી અનુભવતા, પરંતુ ઈશ્વરમ્માને સત્યની આ ધૂનને કારણે સહન કરવું પડતું. તેની અનિષ્ટ સામેની જેહાદ જાગૃત રહેતી. 9 વર્ષનો સત્ય કરનામ તેની પાલક માતાના પતિ વિશે નીડર વિનોદ કાવ્ય લખવા અને લયબદ્ધ રીતે ગાવાની હિંમત ધરાવતો. તેણે મિત્રોને એક વ્યંગ ગીત શીખવાડ્યું. તેમના ઘર સામે ઊભા રહી બાળકો ગાતા રહ્યા. છેવટે તેમને ચહેરો પરથી મૂછો સાફ કરાવી પડી. ઈશ્વરમ્માએ સુબમ્માને એ સમજાવવાની જરૂર ન હતી કે આ બાળક સુધરે નહીં તેવો છે. તેનામાં દુનિયાદારીનું ડાપણ આવે તે જવાબદારી સુબમ્માને જ સોંપવામાં આવી. પરંતુ સુબમ્મા તો રાજી હતા કે ગુરુ શીખવતા હતા. તેણીએ ઈશ્વરમ્માની ભાભીને હસી કાઢતા કહ્યું, તે જે છે તેવો જ રહેવા દે, તે જાણે છે કે તે સારું શું છે. થોડા સમયમાં ઈશ્વરમ્માએ સત્યને તેની ખટકે તેવી કવિતાઓ દ્વારા ગામના જાગીરદારોને દુઃખી કરવા માટે ઠપકો આપવો પડ્યો. સત્યએ 10 લીટીના નિંદાલેખ દ્વારા મહેનતકશ માણસો પરસેવો પાડીને ડાંગર ઉગાડતા, જેને ધનવાન માણસો મેળવીને પોતાનો વૈભવ બતાવતા તે દર્શાવ્યું. જ્યારે આ પંક્તિઓ તોફાની છોકરાઓ ગોચરમાં પશુને લઈ જતા ગાતા નિજાત છેડાયા અને આ અંગેની તપાસ હાથ ધરાઈ. મોટેરાઓ આશ્ચર્ય પામતા કે ક્રાંતિનો તણખો તેના નાના મગજમાં કેવી રીતે આવ્યો. તેઓ હેમાતા કોઈ ભયાવહ શક્તિ તેના દ્વારા કામ કરી રહી હતી. સુબમ્માએ તેના આ પંક્તિઓ કોણે લખી તે વિશે પૂછ્યું. આ પંક્તિઓ જ્ઞાતિ પર પરંપરાનો પક્ષપાત દર્શાવતી હતી અને તે મહેનતુ માણસો માટે સંતાપનું માધ્યમ બની હતી. જો કે સત્યને શાંત રહેવા માટે ફોસલાવી શકાયો નહીં. તે ઠપકો આપવા અને સુધારવા જ આવ્યો હતો. આ તેનું વિશ્વ હતું અને તેણે તેના અધિકારો જાળવી રાખ્યા. ઈશ્વરમ્માએ અને સુબમ્માએ પ્રયત્નો છોડી દીધા અને તેને શુભેચ્છાઓ પાઠવી. એક દિવસ બપોરે એક ડ્રાઈવર વિભૂતિવાળા બાળકને શોધતો આવ્યો. બાળક તેના મિત્રોને વાર્તા સંભળાવતો બેઠો હતો. ડ્રાઈવરને દૈવી વિભૂતિના થોડા કણ પોતાની જીપના બગડેલા એન્જિનને બરાબર કરવા માટે જોઈતા હતા. તે જીપ નદીના પૂર્વ કિનારે અનંતપુર ગામના રસ્તે પહાડી જંગલોમાં ખોટકાઈને પડી હતી. સાહેબ રાહ જુએ છે અને ગુસ્સામાં છે, તેવું ડ્રાઈવરે કહ્યું અને તે સત્યને બગડેલી જીપ પાસે લઈ ગયો. કેટલાક બાળકો પણ સાથે ગયા. ત્યાં સાહેબ હણેલા વાઘના કાનને થપથપતા આવતા હતા. તે સત્યે જોયું. સત્યે ઠપકો આપતા જણાવ્યું, આ વાઘે તમને હેરાન કર્યા ન હતા? જંગલમાં તે તેના ત્રણ બચ્ચાનો ઉછેર કરતો હતો, તેને શોધીને શા માટે તમે તેને વીંધી નાખ્યો? મેં જ જીપ અટકાવવા ઈચ્છું છે, પાછા જાઓ, ત્રણેય બચ્ચાને પ્રાણી સંગ્રહાલયમાં મૂકી આવો. માત્ર આનંદ અને અભિમાન ખાતર બીજા પ્રાણીઓને હવે પછી હણશો નહીં. બંદૂકના બદલે તમે કેમેરા રાખો. અને એન્જિન ચાલુ થયું. ડ્રાઈવર વાહન લઈને ચાલતો થયો. ગોરા અંગ્રેજી ટોપી અને બંદૂકવાળા સાહેબને ઠપકો આપો, તેની જીપ રોકવી અને તેણે કહ્યું તે ન કરવું, આ બધું જાણી સત્યના પિતા લગભગ મૂર્છિત થઈ ગયા. તેઓ પોલીસ અને જેલથી ડરવા લાગ્યા. સત્યના મોટા ભાઈ શેષમા રાજુ કુટુંબનું બુદ્ધિજનક. તેઓએ તેલુગુ ભાષા અને સાહિત્યના વિદ્વાનની પરીક્ષાઓ સફળપૂર્વક પસાર કરી હતી. જો કે તેલુગુના શાસ્ત્રીય સંત કવિઓએ દૈવી લીલા પર ઉર્મિલ લખ્યું છે, પરંતુ જ્યારે શેષમા રાજુને સત્યની વર્તણૂક વિશે અર્થઘટન કરવામાં આવ્યું ત્યારે તેઓ પણ તેમના પિતાની સાથે સંમત થયા કે તે ઇતર જગતની ચતુર શક્તિ ધરાવતો હતો. આ સદીની 30 કે 40 દરમિયાન ભણાવવાની માત્ર એક રીત હતી, લાકડી બચાવો અને બાળકને બગાડો. શેષમા રાજુએ શિક્ષણની ઉપાધિ મેળવી હતી અને 60 માઇલ દૂર ઉરવકોંડા સરપટીકરીમાં શાળાના શિક્ષકની નોકરી લીધી હતી. તે સત્યને પોતાની સાથે લઈ ગયા. તેની રંગીન કલ્પના શક્તિને બુજાવી દેવા નક્કી કર્યું, જેને કારણે તે પ્રશ્નાર્થ બની રહ્યો હતો. ઓમ શ્રી સાંઈરામ.